શ્રી પ્રવચન સાર મંગલાચરણ શ્લોક 1-3 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 175 મૂળ કેસેટમાં બીજો અવાજ પણ સાથે રેકોર્ડ થયેલ છે.
પંડિતજી તો અનુમાન કર્યું છે આમાં કુમકુંદાચાર્ય મહાવીર માટે આવ્યા પછી ધર્મશાસ્ત્ર આ રીતનું લાગે છે. ત્રણ અધિકારમાં એનું નિરૂપણ છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનુયોગ સુપ્રતુલતા, જ્ઞાન દર્શન ને ચારિત્ર. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે. જયસેન આચાર્ય ટીકામાં એમ કહ્યું છે કે આ પ્રવચન સાર નો દર્શન અધિકાર છે. દર્શન જ્ઞાન ચારિત્ર નું સ્વરૂપ છે બીજી રીતે અને એમાં આત્મા ઉત્પાદવી ધ્રુવથી કેવો છે અને સ્વભાવથી જ્ઞાન સ્વરૂપ અને સુખ સ્વરૂપ કેવો છે અને પેલા જ અધિકારમાં પ્રવચન નો સાર એટલે જીનેન્દ્ર દેવ ના દિવ્યધન નો સાર. એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પહેલો અધિકાર છે. અમૃતચંદ્રાચાર્ય દેવજી એની ટીકા કરી છે, એને તત્વ પ્રદીપિકા વૃત્તિ એવું નામ આપ્યું છે. સમયસારની ટીકાનું નામ આત્મખ્યાતિ આપ્યું છે. એમ પ્રવચન સારની ટીકાનું નામ તત્વ પ્રદીપિકા વૃત્તિ એવું આપ્યું છે. અને જયસેન આચાર્યના ઉપર બે આચાર્યએ ટીકા કરી છે. અમૃતચંદ્ર આચાર્ય પણ ટીકા કરી છે અને જયસેન આચાર્ય દેવે પણ ટીકા કરી છે. એનું નામ છે તાત્પર્ય વૃત્તિ. તાત્પર્ય શું છે, સાર શું છે એવું નામ આપ્યું છે. તત્વની પ્રદીપિકા, તત્વનો પ્રકાશ કરનારી અનુવાદ છે. આમાં અમૃતચંદ્રાચાર્ય દેવ નો ગુજરાતી અનુવાદ છે. જયસેનાચાર્ય દેવ નો અનુવાદ નથી થયો. મૂળ ગાથાઓનો અને તત્વ પ્રદીપિકા નામની ટીકાનો ગુજરાતી અનુવાદ છે. પ્રથમ મંગળાચરણનો શ્લોક છે. સર્વવ્યાપક સર્વવ્યાપક સ્વરૂપાય પરમાત્મને સ્વરૂપલબ્ધિ પ્રસિદ્ધાય જ્ઞાનાનંદાત્મને નમઃ. પ્રથમ શાસ્ત્રના આદિમાં શ્રીમદ ભગવદ્ કુમકુંદાચાર્ય દેવ વિરચિત પ્રાકૃત ગાથાબદ્ધ આ પ્રવચન સાર નામના શાસ્ત્રની તત્વપ્રદીપિકા નામની સંસ્કૃત ટીકા રચના શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ શ્લોક દ્વારા મંગળાચરણ કરતા જ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છે, આત્માને નમસ્કાર કરે છે, અમુક વ્યક્તિને નમસ્કાર કરે છે એમ આમાં કહ્યું. ગુણવાચક છે, ગુણની પૂજા છે, કોઈ વ્યક્તિની પૂજા છે એમ અર્થ છે આનો. સર્વવ્યાપી અર્થાંત સર્વને દેખનાર જાણનાર, વ્યાપીનો અર્થ એ છે કે જગતના લોકાલોક તમામ સચરાચર પદાર્થને જ્ઞાનમાં જાણી લીએ છે એટલે કે જ્ઞાન જાણે એમાં વ્યાપી જાય છે એવી અપેક્ષા લઈને આત્માને સર્વવ્યાપી પણ કહેવામાં આવે છે. ક્ષેત્રોપેક્ષા એ સર્વને સ્પર્શે છે અથવા વ્યાપે છે એમને સર્વવ્યાપીનો એટલા માટે અર્થ કર્યો છે કે સર્વવ્યાપી એટલે સર્વને દેખનાર જાણનાર એક ચૈતન્ય રૂપ માત્ર ચૈતન્ય જ એનું સ્વરૂપ છે અને જે સ્વાનુભવ પ્રસિદ્ધ છે તો ઉપલબ્ધિ પ્રસિદ્ધ આયો એનો છે. પોતાની ઉપલબ્ધિથી પોતાના અનુભવથી જેનું પ્રસિદ્ધપણું છે. આત્મા કોને પ્રસિદ્ધ છે? જેને અંતરમાં એનો અનુભવ છે એને આત્મા પ્રસિદ્ધ છે. એટલી સ્વરસમુખની વિકાન દ્રષ્ટિમાં તો ઘટપટ આદિ પદાર્થો જગતના પદાર્થો પ્રસિદ્ધ થાય છે એના જ્ઞાનમાં, પણ એમાં પોતે આત્મા પ્રસિદ્ધ થતો નથી. એ એકાંત છે. અનુભવમાં પોતાનો શુદ્ધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે એટલે પ્રસિદ્ધ થાય છે. વેદનમાં આવે છે એ અપેક્ષા એ પ્રસિદ્ધ થાય છે એમ કહેવામાં આવે છે. એક ચૈતન્યનું સ્વરૂપ છે અને જે સ્વાનુભવ પ્રસિદ્ધ છે. શું ઉપલબ્ધિનો અર્થ કર્યો છે? સ્વાનુભવ પ્રસિદ્ધ છે અર્થાત શુદ્ધાત્માના અનુભવથી પ્રકૃષ્ટપણે સિદ્ધ છે. પ્રસિદ્ધનો અર્થ પ્રકૃષ્ટપણે સિદ્ધ છે, અનુભવ દ્વારા સિદ્ધ છે એમ કહ્યું. યુક્તિથી સિદ્ધ કરીએ છીએ એમ કહ્યું
નહીં,
અનુભવથી સિદ્ધ છે. અનુભવથી પ્રકૃષ્ટપણે ઉત્તરપણે સિદ્ધ છે એની સિદ્ધિ ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. યુક્તિથી આગમથી ન્યાયથી ન્યાય યુક્તિને આગમ કોઈ વસ્તુને સિદ્ધ કરવા માટે લાગુ કરવામાં આવે છે. એના કરતા એ પ્રમાણ છે ને, યુક્તિ પ્રમાણ, આગમ પ્રમાણ, ન્યાય પ્રમાણ. અહીંયા પછી તો સૌથી ઉત્કૃષ્ટ પ્રમાણ હોય તો તે અનુભવ પ્રમાણ છે. અનુભવ પ્રમાણ જેવું કોઈ ઉત્કૃષ્ટ પ્રમાણ છે? જે પ્રકૃષ્ટપણે સિદ્ધ છે અથવા અનુભવમાં આત્મા પ્રકૃષ્ટપણે ઉત્કૃષ્ટપણે સિદ્ધ થાય છે એવું ન્યાયની યુક્તિમાં સિદ્ધ થતો નથી. કેમ કે તો પરોક્ષ કલ્પના છે એની, એની પરોક્ષ કલ્પના છે આત્માની. અનુભવમાં પ્રત્યક્ષ વેદન છે એટલે એની પ્રત્યક્ષ સિદ્ધિ ગણવામાં તે જ્ઞાનાનંદાત્મક જ્ઞાન અને આનંદ સ્વરૂપ ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર. એવા જ્ઞાન અને આનંદ સ્વરૂપ જે આત્માનું વર્ણન કરવું છે ત્યારે એના બે વિશેષણથી, એના મુખ્ય બે ગુણથી કહેવામાં આવે છે. કેમ કે અનંત ગુણનો રસ અનુભવમાં આવતો હોવા છતાં પણ મુખ્ય જ્ઞાન ને આનંદ વિદવામાં આવે છે. જ્ઞાન દ્વારા વિદાય છે અને આનંદ એનો અનુભવ છે. અનુભવમાં આનંદથી તરબો હોવાથી આત્માને જ્ઞાનાનંદ સ્વરૂપ કહેવામાં આવે છે. જ્ઞાનાનંદ આત્મક એ જ એનું સ્વરૂપ. આત્મક એટલે એ જ એનું સ્વરૂપ છે. એવા ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર. એવા પોતાના પરમાત્મ સ્વરૂપને ઉત્કૃષ્ટ આત્માનો અર્થ છે. પરમાત્મ સ્વરૂપને, આત્માના પરમ સ્વભાવરૂપ સ્વરૂપને નમસ્કાર. એટલે એમાં હું નમું છું. મારી જ્ઞાનાદી અવસ્થા દ્વારા મારી દશા મારા પરમ સ્વભાવમાં નમે છે એને નમસ્કાર કરવામાં આવે છે. હાથ જોડે શરીર મસ્તક નમાવે એને દ્રય નમસ્કાર કહેવામાં આવ્યા છે. ક્યારે કે ભાવ નમસ્કાર હોય દ્રય નમસ્કારનો ઉચ્ચાર લાગુ પડતો નમસ્કાર કરવામાં આવે છે. ભગવાનને નમસ્કાર કરે છે, સુધીને નમસ્કાર કરે છે, ભગવાન સ્વરૂપ છે એમ જોઈને નમસ્કાર કરે છે ને. તો ભગવાનનું સ્વરૂપ જ્ઞાનમાં કેવું છે? જીવનું પોતાનું પરમ સ્વરૂપ છે એવું છે એમ જો એને જ્ઞાનમાં આવે તો એને દ્રવ્ય ભાવ નમસ્કાર થાય, ભાવે નમસ્કાર થાય તો દ્રવ્ય નમસ્કાર
કહેવાય,
નહીં તો શરીરની ક્રિયા એ કઈ આત્માની ક્રિયા તો દ્રવ્ય નમસ્કાર એ ખરેખર કઈ આત્માના નમસ્કાર નથી. એવા ઉત્કૃષ્ટ આત્માને પરમાત્માને મૂળ શબ્દ પરમાત્મા પરમાત્મને નમો, નાનાનંદ આત્મને પરમાત્મને નમો, બેની એક વિભક્તિ છે. નાનાનંદ સ્વરૂપ એવો જે ઉત્કૃષ્ટ આત્મા પરમ સ્વરૂપ છે એને હું મારી દશાના ભાવ દ્વારા મારા ભાવ દ્વારા એમાં નમું છું, એમાં ઢળું છું, એમાં નમું છું એટલે એમાં ઢળું છું એને નમસ્કાર કરવામાં આવે છે. મંગળિત નો શ્લોક થયો, જય નાનું પદ કર્યું છે મંગળિત નું. નમો પરમ ચૈતન્ય સ્વાત્મ ઉત્થ સુખ સંપદે, નમો પરમ ચૈતન્ય સ્વાત્મ ઉત્થ સુખ સંપદે, પરમાત્મ સારાય સિદ્ધાય પરમેશ્વરે, સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. પરમાત્મના સારું જે સિદ્ધ પરમાત્મા છે, સિદ્ધ પરમેશ્વર છે એને હું નમસ્કાર કરું છું કે જે પરમ ચૈતન્ય સ્વભાવના પરમ ચૈતન્ય સ્વભાવથી ઉત્પન્ન થયેલા સુખથી સંપદા વાળા છે. સુખની સંપદા જેની પાસે છે, જગતની રીતે સિદ્ધ છે એવા દેવની વાત છે, પોતાના ઉત્કૃષ્ટ પરમ સુખની સંપત્તિ છે એવા સિદ્ધ પરમાત્માને હું નમસ્કાર કરું છું. સિદ્ધ પરમાત્મા એ પણ ગુણવાચક છે, પોતાના અનંત આત્મિક ગુણોની સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ, પૂરી સિદ્ધિ પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત થઈ, જે આત્માના ગુણો છે એનો સંપૂર્ણ વિકાસ થયો મોક્ષ પદમાં, અને એવા સર્વગુણ સંપન્ન થયા એને સિદ્ધ પરમાત્મા કહેવામાં આવે છે. એ પણ ગુણવાચક છે. એ રીતે અહીંયા પ્રવચન સારના મંગળમાં પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને નમસ્કાર કરીને અમૃતચંદ્ર આચાર્ય દેવે મહત છે હવે અનેકાંતમય જ્ઞાનની મંગળ અર્થે શ્લોક દ્વારા સ્તુતિ કરે છે. વેલો લુપ્ત મહામોહ તમસ ઓમ જય પ્રિય પ્રકાશ જગતત્વ અનેકાંતમય મહા અર્થ મહામોહ રૂપી અંધકારના સમૂહને જે લીલા માત્રમાં નષ્ટ કરે છે, લીલા માત્રમાં એટલે સહજપણે કષ્ટ વગર રમત માત્રમાં, લીલા માત્રમાં એટલે રમત માત્રમાં, કોઈ વિશેષ શક્તિ સંપન્ન હોય એમ કે છે આ કામ તો અમારે રમત જેવું છે, એમાં કાંઈ અમને નથી. એમ જે અનેકાંતિક જ્ઞાન છે, જીવનું જે અનેકાંત સ્વરૂપ જ્ઞાન છે, તે જ્ઞાન મહામોહરૂપી અંધકારના સમૂહને લીલા માત્રમાં નષ્ટ કરે છે. મોહનો નાશ કરવો એ દુષ્કર છે એમ કહેવામાં આવે છે, અપેક્ષા એ લગાવવામાં આવે છે કે મોહનો નાશ કરવો તે દુષ્કર છે, અઘરું છે, કેમે કરીને મોહ કાઢ્યો જતો નથી એમ કહેવાય. અહીંયા આચાર્ય કહે છે આ એક મંગળ મંગળ કરે છે કે લીલા માત્રમાં જ્ઞાન તો એવું છે કે જે રમત માત્રમાં મોહનો નાશ કરે, ભીંતડેનું જ્ઞાન છે એટલે એકનું જ્ઞાનથી જ્ઞાનમાં જેનું સ્વસંવેદન છે એવું જ્ઞાન એ મોહને તો રમત માત્રમાં એનો નાશ કરે, મોહ ઉત્પન્ન થવા જતું નથી ખરેખર. એ જ્ઞાન એવું છે કે જે જ્ઞાનના ઉત્પાદનના કારણે મોહની ઉત્પત્તિ થતી નથી, જે પોતાના સહજ સ્વભાવના લીલા સ્વરૂપ છે, જ્ઞાન પોતાના સહજ સ્વરૂપના સંવેદન સ્વરૂપ છે, પોતાના સિદ્ધાનંદના વિલાસમાં મોજ કરે છે, આત્માના સુખની મોજ છે. જેથી મહાનુરૂપી અંધકારનો સમૂહ ઉત્પન્ન થતો નથી એને નાશ કર્યો એમ કહેવામાં આવે છે. આમ તો શું છે કે પ્રતિ સમયની અવસ્થામાં મોહનો નવો નવો અંકુર ઉપજે છે, એને ખ્યાલ આવે કે ન આવે બીજી વાત છે, પણ નવો નવો મોહનો પર્યાય થાય છે. તેનો તેનો બીજી અવસ્થામાં, એક સમયની અવસ્થામાં છે તે બીજી અવસ્થામાં નથી હોતો નથી. શુદ્ધ જ્ઞાન ની ઉત્પત્તિ થાય છે અથવા જ્ઞાન પોતાને જ સુસંવેદન પણે જ્યાં વિદે છે, કર્મનું વિદન જેમાં ઉત્પન્ન થતું નથી ત્યારે એને મોહનો નાશ કર્યો એમ કહેવામાં આવે. આ મોહનો નાશ છે. નાસ્તિથી એમ ઉપદેશ છે ભાઈ મોહને ટાળો. હવે મોહ રાખવા જેવો નથી, મોહ કરવા જેવો નથી. મોહ એટલે એક જાતનો ભ્રમ છે જીવને. આ ઠીક છે, આ સુખ છે, આ સુખનું કારણ છે, આ હોય તો ઠીક, એના અસ્તિત્વને એ ચાહે છે. એમાં પોતાના અસ્તિત્વને એમાં એ ગુમાવે છે, પોતાના અસ્તિત્વનું ભાન ગુમાવે છે. છે તો ખરું પોતાનું અસ્તિત્વ કઈ કરતું, તે તો અસ્તિરૂપ ત્રિકાળ છે, પણ પોતાના અસ્તિત્વનું ભાન ગુમાવે છે મૂળ વર્ષ. આ હોય તો ઠીક, આ રહે તો ઠીક, આ મળે તો ઠીક, આ કાર્ય કરું તો ઠીક, આ વિષય ભોગવું તો ઠીક, એમ એને જે પરપદાર્થમાં સુખના આભાસ પૂર્વક જે એના અસ્તિત્વનો સ્વીકાર છે અને પોતાના અસ્તિત્વનો જેમાં અસ્વીકાર છે, બે એક સાથે છે, એને મોહ કહેવામાં આવે છે. આ મોહની પરિભાષા છે. એ અંધકાર રૂપ છે. અંધકાર એટલા માટે કહ્યો હતો જેમ અંધકારમાં દિશા શું થતી, એમ પોતાના હિતનું કારણ શું છે, સુખનું કારણ શું છે, ખરેખર પોતાનું શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એવું જેમાં દેખાતું નથી, તેથી એને અંધકાર કહેવામાં આવે છે. અથવા તો જે દુઃખનું કારણ છે એને જ સુખનું કારણ માનીને સેવવામાં આવે છે, તેથી એને અંધકાર કહેવામાં આવે છે. દેખનાર પોતે અને પોતે એમાં દેખાય નહીં. કેટલું અંધારું એમ કે છે, એનું નામ અંધકાર. શ્રીમદજીએ કહ્યું ને આત્મસિદ્ધિમાં, જાણનાર ને જાણ નહીં કહીએ કેવું ના, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. ઘટપટ આદિ પદાર્થો છે એને જાણ, જાણે એટલે એને તો માન કહીએ છે, પણ જાણનાર ને માન નહીં કહીએ કેવું જ્ઞાન. હું તને માનતો નથી, આ તારું જ્ઞાન કઈ જાતનું છે, એક આશ્ચર્યકારી વાત છે. એમ કે જીવ પોતાને ભૂલીને જ પ્રવર્તે છે, પોતાના સ્વરૂપને જ ભૂલીને પ્રવર્તે છે, અને સતતપણે ક્યારથી કે અનાદિથી તે વર્તમાન એવા આનંદકાળ પર્યંત આ સ્થિતિ કાઢી આવે. ગૌતમમાં તો આચાર દિવસ ઘણો ઘણો વિષય લીધો છે, વસ્તુનું સ્વરૂપ અનેક પ્રકારે ઘણી સૂક્ષ્મતાથી એમાં સ્પષ્ટ કરી છે. પંડિતજીએ તો બહુ લીધું છે, એનો અભિપ્રાય લીધો છે. એમાં ચારિત્ર માટે એની પોતાની જંખના વ્યક્ત કરી છે, શાસ્ત્રનું ઉદઘાટન એ રીતે કર્યું છે કે હું દીક્ષા લઉં છું એટલે મોટા મોટાને ખાસ આમંત્રણ આપવામાં, આમંત્રણ પત્રિકા મોકલે ને ખાસ આગ્રહ કરે કે તમારે તો આવ્યા ના ચાલશે જ નહીં, બીજાના તમારે આવવું પડશે જ. પોતી વિરાટ ચારિત્ર દીક્ષા એટલે વિકરાગી ચારિત્રની પોતાની ઝંખના વ્યક્ત કરી છે. વારંવાર અંતરમાં ડૂબકી મારતા આચાર્ય ભગવાન નિરંતર અંદર જ સમાઈ રહેવાને ધન્ય છે. પણ જ્યાં સુધી એ દશાને પહોંચાતું નથી ત્યાં સુધી અંતર અનુભવથી છૂટી વારંવાર બહાર પણ અવાઈ જાય છે. એ દશામાં એટલે બહાર આવે છે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ દશામાં વિકલ્પની દશામાં જે અમૂલ્ય વચન મૌતિક મૌક્તિકોની માળા ગૂંથાય બહાર આવ્યા ત્યારે એમનો અનુભવ એમણે વ્યક્ત કર્યો. અંદરના અનુભવના કાળમાં તો ભાષા ભાષાનો યોગ નથી, પણ જ્યારે એ અનુભવથી બહાર નીકળે છે ત્યારે એ ભાષાને વચન દ્વારા વ્યક્ત કરે છે. એ અમૂલ્ય વચનો છે, કેમ કે એમનો વિષય જગતનો કોઈ પદાર્થનું વર્ણન કરવાનો નથી. એ માળા જે ગૂંથાય છે આ પ્રવચન સાર પરમાગમ છે. અનુભવમાં ડૂબકી મારતા મારતા બહાર વાઈ જાય છે ત્યારે જે કાંઈ એમણે કહ્યું એ આ પ્રવચન સાર રૂપે એમણે કહ્યું. આખા પરમાગમમાં વિકરાળ ચારિત્રની ઝંખનાનો મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે. મુખ્ય સંસ્કાર એવા પરમ પવિત્ર શાસ્ત્રને વિશે ત્રણ સ્તુતિસ્કંદ છે, ત્રણ વિભાગ છે. પ્રથમ સ્તુતિસ્કંદનું નામ જ્ઞાન પ્રજ્ઞાપન છે, જેમાં અનાદિકાળથી પરસન્મુખ જીવોને હું જ્ઞાન સ્વભાવ છું, આત્મા એટલે હું જ્ઞાન સ્વભાવ છું અને મારું સુખ મારામાં છે, મારા સિવાય મારું સુખ ક્યાંય બીજે પર વિષયમાં નથી એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની તોલમાંથી સુખ લેવાની હોશિયારી પરસન્મુખ વૃત્તિ કદી ટળતી નથી. એ હોશિયારી વૃત્તિ છે, બીજા મને સુખ આપે અને સુખ સુખી કરે. પોતે ચૈતન્ય રાજા હોવા છતાં જળ જેવા પૂજો રચકણ પાસે પરમાણુ પાસે સુખ ની ભીખ માંગે તું મને સુખી કરે. ધનવાનો એમાં નિર્ધન થઈ જાય તો એને આઘાત લાગે, બિન માણસોનું બિન થઈ જાય. અરે રે અમે તો નિર્ધન થઈ ગયા, દુઃખી થઈ ગયા, સાધન સંપન્ન વિનાના અમે થઈ ગયા. એ હોશિયારી અને પરસન્મુખ કૃતિ ધનવાન હતો ત્યારે પણ હતી, આ તો એને ખબર પાછળથી પડી. એની વૃત્તિ કદી ચડતી નથી. એવા જગતના દીન અને દુઃખી જીવો ઉપર આચાર્ય ભગવાને પરમ પરમ કરુણા કરી આ અધિકારમાં જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિશે સમજાવ્યો. ભાઈ તારા અનંત જ્ઞાન અને અનંત સુખની સંપત્તિ શાશ્વત છે, એનાથી હું કદી સંપત્તિ વગરનો થતો નથી. તેથી તારે કોઈની ચિંતા કરવાની જરૂર નથી. પૈસા વિના ચાલે ને એમ શું કરું? પૈસા વિના કઈ ચાલે ને શું ચાલે? જીવન ચાલે ને જીવ તો જીવ રહે છે. પૈસા એને જીવ તો રાખે છે એવું જોવામાં આવતું નથી. તો બીજા જીવ જંતુ જીવતા ન રહે. દિન દુખી જીવો ઉપર આચાર્ય ભગવાને પરમ કરુણા કરી છે. આ જીવો અજ્ઞાનના માર્યા દુખી થઈ ગયા, ગરીબ છે માટે દુખી થઈ રહ્યા છે, રોગી છે માટે દુખી થઈ રહ્યા છે, પણ એના અજ્ઞાનને લઈને દુખી થઈ રહ્યા. જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી સમજાયો છે, તેમજ કેવળના જ્ઞાન અને કેવળના સંગમાર ઉત્કૃષ્ટ ભાવના આવી છે. પૂરણ સુખ અને પૂરણ જ્ઞાનની પોતાની જે ભાવના છે, ધ્યેય છે, એ ભાવનાનો ઘોર વેવડાયો છે એમ કહે છે. એવી ઉત્કૃષ્ટ ભાવના એમણે ભાવી છે. વિભાવને નફરા શુદ્ધ ઇન્વર્ટેડ ફોર્મમાં મળી જાય. શિક્ષાયુ જ્ઞાન જ ઉપાધિ છે. શાયુ સ્વામી જ્ઞાન વાળા તો કર્મભારને જ ભોગવે છે. આ સૂક્ષ્મ ગમે તેટલો હોય, જ્ઞાનનો ઉગાથી એ કર્મભારને વહન કરે છે, કર્મના બીજાને ઉપાડે છે, ઉપાડે છે, જે ભોગવે છે. પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે. આ બધી ગાથાઓ આવશે. હા, આ ક્ષાયી જ્ઞાન ઉપાધિ છે, સૂક્ષ્મ જ્ઞાન કર્મભારને ભોગવનારું છે, પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે, અને પરોક્ષ જ્ઞાન તો અત્યંત આકુલિત છે. એ બધી ગાથાઓ આવશે. શાસ્ત્રમાં એ વિષય છે, એટલે એને અવતરણ ચિહ્નમાં લીધો છે. કેવળીનું અતિન્દ્રિય સુખ તે જ સુખ છે. ઇન્દ્રિયજનિત સુખ તો સુખ નથી, પણ દુઃખ જ છે. એ પીડા છે જીવને. ભગવાન સ્વયમેવ જ્ઞાન સુખને દેવ છે. નમઃસિદ્ધે વિહ કર્યો ને પહેલું ઉદઘાટન ત્યાંથી કર્યું. નમઃસિદ્ધે સિદ્ધ પરમાત્માને નમસ્કાર. એવા છે કે સ્વયમેવ જ્ઞાન સુખને દેવ છે. સિદ્ધ ભગવાન પોતે સ્વયમેવ જ્ઞાન છે, સ્વયમેવ સુખ છે, અને સ્વયમેવ એ દેવ છે. આત્મા પણ સિદ્ધ સમાન હોવાથી સ્વયમેવ જ્ઞાન સુખ ને દેવ છે. ઘાતી કર્મરૂપ ભગવાનનું સુખ સાંભળીને પણ જેમને તેમની શ્રદ્ધા થતી નથી, આ ગાથામાં આવશે. ઘાતી કર્મરૂપ નિષ્કર્મ સુખ સ્વરૂપ જે ભગવાનનું સ્વરૂપ છે, એને સાંભળીને એટલું એવું સ્વરૂપ જેને સાંભળવા મળે છે તેને પણ જેની એની શ્રદ્ધા થતી નથી, એવો હું આત્મા છું, એવું જ સુખ પાડે છે, બીજું સુખ તે સુખની જાત જ નથી, એમ જેમને શ્રદ્ધા થતી નથી, તે અભવ છે અથવા દુર્ભવ છે. એને લાયકાત વાળા ગણવામાં આવ્યા. ચોવીસ પુત્રો છે આમાં. એમ અનેક પ્રકારે આચાર ભગવાને કેવું જ્ઞાન અને અતિન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે આ પહેલા અધિકારમાં પુકાર કરેલો. કેવળીના જ્ઞાન અને આનંદ માટે આચાર ભગવાન એવી ભાવભીની ધૂમ મચાવી છે કે તે વાંચીને પ્રેમ લગાય છે કે વિદેહવાસી સિમંદર ભગવાન પાસેથી અને કેવળી ભગવંતના ટોળા પાસેથી ભરત ક્ષેત્રમાં આવીને આ ત્યાં સહવાસ આ હતો. સિમંદર ભગવાનનો સહવાસ હતો અને લાખો કેવળીના ટોળાનો સમાગમ હતો. એકબેલા કેવળીની પણ જેમના સમય સંગના લાખો કેવળી ભગવાન હતા, ટોળા બંધ તેમની પાસેથી ભરત ક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્ય ભગવાને આ અધિકાર રચીને પોતાની હૃદયઉર્મીઓ વ્યક્ત કરી હોય. આ રીતે જ્ઞાન અને સુખનું અનુપમ નિરૂપણ કરી આ અધિકારમાં આચાર્ય ભગવાને મુમુક્ષુઓને અતિન્દ્રિય જ્ઞાન અને સુખની રુચિ અને શ્રદ્ધા કરાવી અને છેલ્લી ગાથાઓમાં રાગદ્વેષને નિર્મૂળ કરવાનો જીનોક્ત યથાર્થ ઉપાય સંક્ષિપ્તમાં દર્શાવ્યો. આ પહેલા અધિકારનો આટલો વિષય છે. આચાર્ય ગુરુની ભાવના છે પોતાના પૂર્ણ સુખ અને પૂર્ણ જ્ઞાનને અને એને પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે. પહેલા અધિકારમાં આચાર્ય ગુરુની પણ કેવું છે. શું કે છે કે એવું જે આત્મજ્ઞાન છે એ બીજા શ્લોકમાં એ મૂળ છે કે આત્માને જાણનારું જે જ્ઞાન છે અનેકાંતમય જ્ઞાન કે જે સ્વરૂપ બંનેને જેમ છે તેમ યથાર્થ જાણે છે, પરને જાણતા પરને ભિન્નપણે જાણે છે, તેથી એને પરમાં મોહની ઉત્પત્તિ થતી નથી. રમત માત્રમાં એ મોહનો નાશ કરે અથવા મોહને ઉત્પન્ન થવા દે છે. જે લીલા માત્રમાં મહામોહ રૂપી અંધકારના સમૂહનો નાશ કરે છે, અને જગતના સ્વરૂપને પ્રકાશે છે, જગતનું જીવું સ્વરૂપ છે. વિશ્વના પદાર્થોનું જીવું સ્વરૂપ છે, એ જીવું છે એવું એના જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે. દર્પણવત જ્ઞાન દર્પણમાં જગતના પદાર્થો જેવા છે તેવા પ્રતિબિંબિત થાય છે. એવું અનેકાંતમય જ્ઞાનનું સ્વરૂપ ઉત્કૃષ્ટપણે પ્રકાશમાન થયેલું જ્ઞાન અથવા અનેકાંતમય જ્ઞાનની શોભા, એ જ્ઞાનની ખરેખર શોભા છે. એનેથી એ શોભે છે કે પોતાના અનેકાંત સ્વરૂપથી જ્ઞાન શોભી રહ્યું છે. એને તેજ કહેવામાં આવે છે. સોનાને જીરું લગાવે છે, સોનું સ્વભાવથી તો ચળકાટ વાળો પદાર્થ છે, તો પણ એને જીરું લગાડીને ચળકાટને પણ ઉપ આપવામાં આવે છે. એમ જ્ઞાન સ્વભાવથી પ્રકાશમાન છે, પણ જયારે એ સ્વસંવેદનમાં આવે છે અને અનેકાંતમયપણે પ્રકાશમાન થાય છે ત્યારે એ પોતે પોતાને શોભે છે. એવું જ્ઞાન સદા જૈવંત વર્તે છે. એવું જ્ઞાન અમારામાં મારામાં સદાય ત્રિકાળ જીવંત વર્તે, એવું પ્રકાશમાન વર્તે છે. એ રીતે અહીંયા મંગળ અર્થે જ્ઞાનની સ્તુતિ કરી છે. જ્ઞાનની સ્તુતિ એટલે જ્ઞાનના વખાણ કર્યા છે, એ રીતે ગુણગાન કર્યા છે. હવે શ્લોક દ્વારા શ્રી અમૃતચંદ્રાચાર્યજી અનેકાંતમય જીન પ્રવચનના સારભૂત આ પ્રવચન સાર શાસ્ત્રની ટીકા કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ શાસ્ત્રની પોતે ટીકા કરવી છે એનો અહીંયા પ્રથમ પ્રતિજ્ઞા રૂપે શ્લોક કહે છે. પરમાનંદ સુધારસ વિપાસિતાનામ હિતાય ભવ્યાનામ ક્રિયતે પ્રકટિત તત્વા પ્રવચન સારસ્ય વૃત્તિ. પરમાનંદ રૂપે સુધારસના પિપાસુ ભવ્યજીવોના હિતને માટે, એટલું ભવ્યજીવોના હિતને માટે એમ ન લીધો. ભવ્યજીવોમાં પણ જે પરમ આનંદ રૂપે અમૃત રસના પિપાસુ છે, પિપાસુ છે એટલે તર્ષા છે, પિપાસુ નો અર્થ તરસ વાળા, એને પિપાસા કહેવામાં આવે છે. જેને પોતાના આત્મિક આનંદ ને આત્મિક સુખની તરસ છે, જેને બહારના લૌકિક સુખની તરસ છે, એવાની અહીંયા વાત લીધી નથી. અસ્થિમાં નાસ્તી આવી ગઈ કોના માટે આ અનુભવ એમ કહે છે. ગમે તેને સંભાળતો નથી. શાકને લારી લઈને ખરી કરવા નીકળે ને, બૂમ પાડે કે ભાઈ કોઈ શાક લ્યો, દૂધી શાક પણ હીરાની ફેરી કરવી લારી લીધે, એ તો સામેથી જવેરીની દુકાને જવું પડે. એના ઘરે આવે શું કહે છે, જે ભવ્યજીવો આમાં બહુ એક સંકેત છે કે ભવ્યતા હોવા ઉપરાંત જેને પોતાના આત્મિક સુખની ખરી તરસ લાગી હોય, પિપાસુ શબ્દ એટલા માટે લીધો છે કે તરસ લાગે છે ત્યારે પાણી સિવાય બીજું કાંઈ ચાલે નહીં. એમાં સારામાં સારી મીઠાઈ બનાવી હોય કે ટેસ્ટ ફૂલ મીઠું મરી મસા નાખીને ફરસાણ બનાવ્યું હોય, પણ એ તરસ લાગ્યું હોય તો એમાં ચાલે. તરસમાં તો પાણી ને પાણી બીજું કઈ ચાલે, અને જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી પાણી મેળવવાની વૃત્તિ એની નિરંતર ચાલુ રહે. તરસ તરસ લાગી હોય ને પછી તરસ લાગી તો એને ભૂલી કેમ ન જાય? એના વિના ચાલી હું નથી. મારું જીવન પાણી વિના ચાલશે નહીં. આત્માના સુખ વિના મારે ચાલશે નહીં. એવા જીવન વાત એમ કેવી છે? એમ કે બીજાને કેવી છે આ વાત? એમ છે એવું સંકેત છે. પરમ આનંદ રૂપી અમૃત રસ સુધા, એટલે અમૃત પરમ આનંદ રૂપી અમૃત રસ ના જે ચર્ચા છે એની લગ્ની છે. જેને એને જીવવા વિના જેને જંક નથી એ જાતનો અધંગો ઉત્પન્ન થાય છે. કોઈ વસ્તુની તીવ્ર જીવવાની વૃત્તિમાં અધંગો ઉત્પન્ન થયા વિના એવા બહુ જીવને લીધા છે. એને કહે છે કે આ સીધું પ્રણમી જશે. અમે જે કહેશું અમે જે આત્માનો સુખ અને જ્ઞાન સ્વભાવ બતાવશું એ સીધો પ્રણમી જશે. જેને એની ઝંખના નથી ને તરસ નથી એ સાંભળશે પેલા, પણ એને પરિણામ આવશે આ સીધી વાત. એવા ભવિજીવોના હિતને માટે વિશેષણ બહુ લાંબુ લાંબુ વાપર્યું છે. એની પાછળ કારણ છે. આમ તો લોકમાં તો આચાર દિવને ફક્ત પ્રતિજ્ઞા કરવી છે કે હું આ પ્રવચનસાર ટીકા કરીશ. હવે પછી ભગવાન કુંકુંડાચાર્ય દેવ કયા એની હું ટીકા કરીશ. કેવું છે તો આટલું જ, પણ ટીકા કરીશ કોના માટે કરીશ એ સાથે સાથે લીધું કે ભવ્યાનામ હિતાય ભવજીવોના હિતને હેતુ છે. ટીકા કરવા પાછળ મારો હેતુ છે. અમને તો એ આનંદ રસનો અનુભવ વર્તે છે એમ કે છે ભાઈ. અમે તો એ આનંદના અનુભવમાં વારંવાર ડૂબકી મારીએ છીએ ક્ષણે ક્ષણે. પણ એ આનંદ રસ ભવિજીવોને પીડા જેવો છે અને હિતકર છે. તેથી બીજા જીવોને પણ તત્વની ઉપલબ્ધિ તત્વના લાભનું અનુભવનું કારણ થાય એનો કોઈ દ્રષ્ટિકોણથી આ વાત કરવામાં આવશે, ટીકા કરવામાં આવશે. તત્વને જે પ્રગટ કરે છે એવી પ્રવચનકારની આ ટીકા કરવામાં આવે. પ્રકૃતિ તત્વ ક્રિયતિ પ્રકૃતિ તત્વ એ તત્વને પ્રગટ કરે છે, તત્વનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે એવી પ્રવચનકારની આ ટીકા કરવામાં આવે છે. આ રીતે મંગળાચરણ અને ટીકા કરવાની પ્રતિજ્ઞા કરીને ભગવાન કુંકુંડાચાર્ય પ્રવચન સારની પહેલી પાંચ ગાથાઓના પ્રારંભમાં શ્રી અમૃતચંદ્રાચાર્યજી એ ગાથાઓની ઉત્થાનિકા કરે છે. એક સાથે પહેલી પાંચ ગાથા છે એની ઉત્થાનિકા છે. ઉત્થાનિકામાં અમૃતચંદ્રાચાર્યજીને કુંકુંડાચાર્ય પ્રત્યે બહુમાન છે એની પ્રસિદ્ધિ કરી. હવે આ સંસ્કૃતિ યુવા છે. સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે અને ભગવાન વિકાલકારી છે વર્તમાનમાં દેવલોકમાં બિરાજમાન છે, દેવપ્રિયમાં છે. એમનો આત્મા તો જે છે તે ત્યાંથી મનુષ્ય થઈને આસનુભવ્ય મહાત્મા શ્રીમદ ભગવત કુંકુંડાચાર્ય આસન ભવ્ય નો અર્થ થાય છે. આસન ભવ્ય છે ને, प्रसिद्ध सन प्रसिद्ध आसन संसार प्रसिद्ध आसन संसार पारावार पारा नो संसार नो किनारो निधि का भी जीवन है वाली आशीष है ये महात्मा है युवा श्रीमद भगवान संसुंदाचार दी के जेमनी साथी से उत्तम विवेक ज्योति जेमने प्रकट थई है इतने जेमने परम भेद विज्ञान नो प्रकाश जेमने उत्पन्न कियो है विवेक ज्योति भेद विज्ञान ने विवेक ज्योति कहवामां आवे छे કેમ કે અજ્ઞાન દિશામાં જીવ પુરપદાર્થ જ્ઞાનમાં આવતા જ્ઞાનમાં પ્રતિભાષિત થતા એમાં મોહ પામે છે વિવેક શુદ્ધ થાય છે ત્યારે એમાં મોહ પામે છે કે આ મને ઠીક છે આ મને સુખનું અથવા દુઃખનું કારણ છે આ ઠીક છે અથવા અઠીક છે બંને એક જ જાત છે એક જાતના બે ભેદ છે વિવેક જ્યોતિ ઉત્પન્ન થઈ છે એમાં તો એ ભિન્ન છે અને મને સુખ દુઃખ નું કારણ નથી એ જાણતા એમ જ્ઞાન જાણે છે જાણતા જાણવાની સાથે જ આ એનું પરિણામ હોય છે કે પૂર્વ પદાર્થ જ્ઞાન માં જે કોઈ પ્રતિભાષિત થયો તે ભિન્ન છે અને ભિન્ન છે તેથી સુખ નું કે દુઃખ નું કારણ નથી તેથી તે ઉપાધેય નથી પછી એને ગ્રહણ કરવો એનો લાભ છે એ વાત રહેતી સાતી શું વિવેક જ્યોતિ પરમ ભેદ વિજ્ઞાન જેમનો ભેદ વિજ્ઞાન સામાન્ય માં લીધું છે ને અતિશય સંગીત ઉત્તમ ભેદ વિજ્ઞાન ભેદ વિજ્ઞાન તો ચોથે ગુસ્સાને હોય છે ને આપણે કોણ હોય છે પણ બંને દશામાં ફેર છે તારતમ ભેદે ભેદ છે અથવા ફેર છે તે છે સંયોજ્ઞાન ચોથા ગુસ્સાને ગણાય આત્મજ્ઞાન અને છઠ્ઠા સાતમા ગુસ્સાને પણ આત્મજ્ઞાન જ ગણવામાં આવે છે પણ જે સંવેદન સ્વસંવેદન ચોથા ગુણ સ્થાને છે એના કરતા સ્વસંવેદનમાં શું છે આત્માનું ગ્રહણ છે નિજ સ્વરૂપનું નિજ સ્વભાવનું ગ્રહણ છે વેદન છે અને આત્મામાં એ જ નિજ સ્વભાવનું ગ્રહણ વેદન છે તો પણ એમાં ઘણો ફેર તારતમતા ઘણી છે ને માણસ ને એક વિષયમાં જાણવું આપણે થાય ને એમ આમાં એ સ્વભાવમાં ગહન સ્વભાવમાં ઊંડા ઉતરી જાય એવી સાતી સી વિવેક જ્યોતિ જેમને પ્રગટ થઈ છે અથવા પંદ્રેદ વિજ્ઞાન નો પ્રકાશ એમને ઉત્પન્ન થયો છે અને સમસ્ત એકાંતવાદ રૂપ અવિદ્યાનો સમસ્ત એકાંતવાદ રૂપ વિદ્યા વિદ્યા એટલે અજ્ઞાન અને અભિનિવેશ અભિપ્રાય અથવા આગ્રહ એકાંત નો આગ્રહ ક્યાંય પણ એમ થતો નથી એમ કે છે પોતાના નિજ સ્વરૂપ ઉપર જાય છે અને બીજું જણાય છે તો પણ ક્યાંય વજન જતો નથી એમ છે આ ક્યાં થાય છે કે સ્વરૂપ સિવાય બીજે વજન જાય છે પોતાના નિજ સ્વભાવ ભાવ સિવાય અન્ય તત્વમાં અન્ય ભાવમાં જૂકવું ઢળવું એ વિપરીતતા છે વિપર્યાસ છે તેથી એને એકાંત કહેવામાં આવે છે ક્યાંય અવિદ્યામાં એકાંતવાદ રૂપ અવિદ્યા છે અવિદ્યા કહો કે અજ્ઞાન કહો વિદ્યા એટલે જ્ઞાન ને અવિદ્યા એટલે અજ્ઞાન એકાંતવાદ રૂપ અજ્ઞાનમાં અજ્ઞાનનો અભિનિવેશ એટલે આગ્રહ અથવા અભિપ્રાય જેમને અસર થઈ ગયો છે એટલે ખલાસ થઈ ગયો ત્યાં એકાંત થતો અને પારમેશ્વરી અનેકાંત વિદ્યાને પામીને સમસ્ત પક્ષ મોક્ષનો પરિગ્રહ છોડ્યો હોવાથી અત્યંત મધ્યસ્થ થઈને કેટલી વાત કરી છે. પારમેશ્વરી વિદ્યા છે, અનેકાંત વિદ્યા છે, તે પામે અથવા પરમેશ્વર જીન ભગવાનની એ વિદ્યા છે, અથવા પરમ જ્ઞાન સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે, તેથી એને પારમેશ્વરી વિદ્યા કહેવામાં આવે છે. આ જગતની લૌકિક વિદ્યાનું ભણતર ગમે તેટલું હોય તો પણ એમાં પારમેશ્વરી વિદ્યા ક્યાંય છે ભલે મોટી મોટી શોધખોળ કરતા હોય, ગમે તે ડિગ્રીના લાંબા લાંબા પૂછા હોય તો પણ એમાં એક વિજ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. ગુરુદેવ સાહેબને એમ કે જગતમાં પરિભ્રમણ કરાવનારી બધી વિદ્યા છે, જગતમાં રખડાવનારી વિદ્યા છે, એટલે એને કુજ્ઞાન પણ કહેવામાં આવે. કુજ્ઞાન અનેકાંત વસ્તુ અનેકાંત જ્ઞાન કહેવાને તો અહીંયા પારમેશ્વરી વિદ્યા કહેવામાં આવે છે. પરમેશ્વરની એ વિદ્યા છે અથવા એ વિદ્યામાં પરમ ઐશ્વર્ય એવી અનેકાંતવાદ વિદ્યાને પામીને એટલે એમ કે છે કે કુંકુંડાચાર્યને અનેકાંતવાદ રૂપ જે જીવવાણી છે એ એવી વિદ્યાને પામી સમસ્ત પક્ષનો પરિગ્રહ છોડ્યો હોવાથી ત્યાં એમને કોઈ પક્ષનો આગ્રહ રહેતો નથી અથવા પક્ષપાત છે. શત્રુ મિત્રાદી સમસ્ત પક્ષ દ્વંદ્વ છે, સુખ દુઃખ લૌકિક સુખ દુઃખ ઈશાનીશ શત્રુ મિત્ર રાગ દ્વેષ એ બધા દ્વંદ્વ છે, આદિમાં એ બધા આવી જાય છે. એમાં કોઈનો એમને પક્ષ છે નહીં, પક્ષ નથી અને પક્ષપૂર્વક એનું ગ્રહણ નથી એટલે એને પક્ષનો પરિગ્રહ નથી એમ કહેવામાં આવે. સમસ્ત પક્ષનો પરિગ્રહ છૂટ્યો હોવાથી અથવા છૂટ્યો હોવાથી અત્યંત દ્રષ્ટિને એમનું જ્ઞાન છે એ અત્યંત મધ્યસ્થ થઈ ગયું છે, સ્થિર થઈ ગયું છે. ક્યાંય પણ કોઈ પક્ષમાં કોણ નથી. આત્મા સિવાય કોઈ જ દ્રવ્ય ભાવ ઠીક છે કે અઠીક છે એવો પક્ષપાત કરતો નથી. જ્ઞાન જ્ઞાન રૂપે માત્ર જ્ઞાતા રૂપે જ્ઞાન રહી જાય છે. પ્રવચન સારમાં છે અદ્વિતીય જ્ઞાન, બસ જ્ઞાન જે જ્ઞાન મધ્યસ્થ જે જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે રહી ગયું એમાં જ્ઞેય કેવું જણાય, એમાં સોપર જ્ઞેય કેવું જણાય, એના ઉપર આખો જ્ઞેય અધિકાર છે. અને આવું જે જ્ઞાન છે એના ઉપર આખો જ્ઞાન અધિકાર છે અને એની સ્થિરતા ઉપર આખો ચારિત્ર અધિકાર છે. એ શૈલી લીધી અત્યંત મધ્યસ્થ થઈને સર્વ પુરુષાર્થમાં સારભૂત હોવાથી જે આત્માને અત્યંત હિતતમ છે. સર્વ પુરુષાર્થ ચાર પુરુષાર્થ કહેવાય છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ચારે પુરુષાર્થોમાં એટલે અર્થ નામ પ્રયોજન, આત્માના પ્રયોજનમાં મોક્ષ જ સારભૂત છે, એ શ્રેષ્ઠ છે. સારભૂત છે એટલે શ્રેષ્ઠ છે. સર્વપુરુષાર્થમાં સારભૂત હોવાથી જે આત્માને અત્યંત હિતકમ છે, જે અત્યંત હિત સ્વરૂપ છે, ઉત્કૃષ્ટ ઉપાધિ છે, જે ભગવંત પંચ પરમેશ્વરના પ્રસાદથી ઉપજવા યુગ પરમાર્થ સત્ય અક્ષય મોક્ષ લક્ષ્મીને ઉપાદેયપણે નક્કી કરતા હતા. આ પેલા નિશ્ચય કરે છે, જે નક્કી કરે છે કે ભાઈ તારું જે સંસારનું છે કે મોક્ષનું પેલા એ નક્કી હોય છે. તારે સંસારની સાંસારિક સુખના સાધનો જીવવા છે, વધારવા છે, ભોગવવા છે કે તારે સુખ સુખ જીવે છે? આ બે માંથી તારે શું જીવે? આપી નક્કી કરતા થકા કે આ જીવ ને જગતમાં કઈ પણ ઉપાધિ હોય તો સર્વપુરુષાર્થ માં સારભૂત એક મુખરૂપ પ્રયોજન છે, બીજું કોઈ ખરેખર ઉપરૂપ પ્રયોજન છે નહીં. કેમ કે એમાં જ સર્વ સુખ છે, એ સિવાય ક્યાંય સુખ છે? જે અત્યંત નીચતમ છે એવી મોક્ષ, જે ભગવંત પંચ પરમેશ્વરી ના પ્રસાદ થી ઉપજવાયું છે, જમી લીધો અમે પોતાનો પુરુષાર્થી ઉપાદાન છે અને પંચ પરમેશ્વરી નો પ્રસાદ છે, કૃપા છે, એનું નિમિત્ત છે. એમાં પંચ પરમેશ્વરી ના પ્રસાદ થી ઉપજવાયું છે, એમને રાગ થતો હશે પંચ પરમેશ્વરી ને. એના જ્ઞાનમાં એમ આવે છે કે આ જીવ અમારી જાતનો હવે તૈયાર થાય એ એનો પ્રસાદ છે. જ્ઞાનમાં આવી જાય છે ને ભવ્યતા, મોટું જ્ઞાન ભવ્યતા ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે આ જીવ ભવ્ય છે, આસંભવ્ય છે, એના જેવું બીજું કોઈ મોટું માન છે નહીં. ભવ્ય આત્માને બીજા કોઈના માનની દરકાર છે નહીં, એને જરૂર છે કે બીજાના જ્ઞાનમાં આમ જણાવતો ઠીક, એ તો જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે. તો જાણે અહીંયા તો જે છે તે છે. જે ભગવંત પંચ પરમેશ્વરના પ્રસાદથી ઉપજવાયું છે અથવા એવી મોક્ષ લક્ષ્મીને ઉપાધિ કરનાર જીવ ઉપર પાંચે પરમેશ્વરી ભગવંતોના પ્રસાદ છે, મહેરબાની છે, એની કૃપા થઈ ગઈ છે, એનાથી જે ઉપજવાયું છે
એનું કયું માને
સીધી વાત એ છે ને, ઊંધો ચાલે એને એની સાથે મેળ છે, એને મેળ જ નથી એની સાથે, પછી ક્યાં ખ્યાલ છે? આ તો મંગળિક છે ને, મંગળિક ની અંદર તો પંચ પરમેશ્વરને યાદ કરવામાં આવે છે. પંચ પરમેશ્વરને જયારે યાદ કરવામાં આવે છે ત્યારે એટલા માટે યાદ કરવામાં આવે છે કે એમના પ્રત્યે લક્ષ્ય જતા સ્વરૂપની સ્મૃતિ થાય છે, સ્વભાવનું સ્મરણ થાય છે. એમાં તો બીજું કઈ દેખાતું નથી, એમાં કોઈ વ્યક્તિ વિશેષ ની વાત નથી, એમાં તો એકલા જે ગુણ રહેલા છે એના ઉપર નજર છે. તેથી એમને ઉપકારી ગણવામાં આવે છે. જેના ઉપર લક્ષ્ય જતા જીવને નિષ્ફળતાના ગ્રહણ થવાનો નિમિત્ત થાય, તેથી એ નિમિત્તને ઉપકારી ગણવામાં આવે છે. એવો પ્રકાર લીધો છે ને, પેલા પાંચ પરમેશ્વરને યાદ કરશે ને, તીર્થંકરોને, સિદ્ધોને, સાધુઓને, અધ્યાપકોને, ગણધરોને, બધાને ભગવંત પંચ પરમેશ્વરીના પ્રસાદથી જે ઉપજવા યોગ્ય છે, જે પરમાર્થ સત્ય સ્વરૂપ છે, એ કોઠનું સત્ય છે, જે ખરેખર સુખરૂપ છે, પારમાર્થિક રીતે સાચું છે, બાકી જગતના વિષયમાં સુખની કલ્પના છે તે જૂઠ છે. જૂઠ છે એટલે સુખ નહીં હોવા છતાં સુખની એમાં છેતરામણ છે એમ કહે છે, એટલે એને જૂઠ કહેવામાં આવે છે. એ જૂઠમુખનું ધ્યાન છે એમ કહે છે. જે પારમાર્થિક સત્ય છે મોક્ષ લક્ષ્મી, તે પારમાર્થિક સાચી લક્ષ્મી છે, બાકીની બધી જૂઠી છે. જે અક્ષય છે, જ્યારે કદી પણ તેનો નાશ થતો શાશ્વત છે, એકવાર એની પ્રાપ્તિથી ત્યાર પછી સુધી એનો સાદી અનંતકાળ પર્યંત નાશ થતો નથી. આ તો જીવને રુચિ થાય ને એના માટે એના વખાણ કરવામાં આવે છે. આવું કારણ હોય તો જેને સુખી ખરેખર થવું છે એને એની રુચિ ત્યાં વિના રહે નહીં. સીધી વાત છે. અક્ષય મોક્ષ લક્ષ્મી તેને ઉપાદે પણ નક્કી કરતા થતા જીવને આ એક જ ઉપાદે છે એનું ધ્યેય હોય તો પરમ શુદ્ધ થવું એ જ એનું પ્રયોજન હોય શકે. જીવનું બીજું પ્રયોજન નિશ્ચિત થઈ શકે એવું નથી. એમાં એક જ પ્રયોજનને નક્કી કરતા થતા પ્રવર્તમાન તીર્થના નાયક શ્રી મહાવીર સ્વામી પૂર્વક ભગવંત પંચપરમેશ્વરને પ્રણ મન અને વંદનથી થતા નમસ્કાર વડે સંભાવીને સન્માનીને સર્વારંભથી સર્વોદ્યમથી મોક્ષ માર્ગનો આશ્રય કરતા થતા થતા પ્રતિજ્ઞા કરે ગુંડાચાર્ય. જ્યારે આ સૂત્રની રચના કરે છે ત્યારે એમના ભાવમાં શું શું ભર્યું છે એનું અમૃતચંદ્રાચાર્યજીએ ઉત્થાનિકામાં ખુલાસો કર્યો કે જેમણે આ પ્રવચન સારજી પરમાગમના સૂત્રોની રચના કરી છે એ આચાર્ય દેવ આસંભવ છે. પ્રગટ થઈ ગઈ છે જે પારમેશ્વરી અનેકાંત વિદ્યાના પારંગત છે, પાર પામેલા છે. કહે છે ને વેદ પારક છે એમ કહેવાય. વેદ ભણેલા હોય એને વેદ પારંગત કહેવામાં આવે છે. એમ આ તો વેદ સ્વરૂપ આત્મા છે, આત્મા જ્ઞાન ની મૂર્તિ છે. વેદ એટલે જાણવું અને એમાંથી બધી વિદ્યા નીકળી છે. એમાં જે પારંગત છે અને એક મોક્ષ જીવને ઉપાધિ છે. કોઈ પણ જીવને પોતાની પરમ શુદ્ધતા સિવાય બીજું કાંઈ ઉપાધિ નથી એવું નિશ્ચય કરતા થતા સૂત્રનો પ્રારંભ કરશે. સૂત્રના પ્રારંભમાં આ વાત નિશ્ચય રૂપે છે કે જીવને એક મોક્ષ જ ઉપાધિ છે અને સિવાય કઈ બીજું કઈ ઉપાધિ નથી. એ નક્કી કરીને વર્તમાન તીર્થના નાયક એટલે મહાવીર સ્વામીજી વર્તમાન જે એમને શાસન પ્રવર્તે છે એમને નમસ્કાર કરે છે, પ્રણમન કરે છે એટલે શરીરથી નમન, અને વંદન કરે છે એટલે વચનથી સ્તુતિ કરવી. એવા નમસ્કાર વડે સંભાવીને એમની ભાવના કરીને સર્વ આરંભથી પોતાના પુરુષાર્થથી સર્વ પુરુષાર્થથી પૂરા ઉદ્યમથી મોક્ષ માર્ગમાં પ્રણમીને મોક્ષ માર્ગનો આશ્રય કરતા થતા એટલે કે સ્વરૂપનો આશ્રય કરીને મોક્ષ માર્ગમાં પ્રવર્તા થતા મોક્ષ માર્ગમાં પરણતા પરિણતા સૂત્ર કહે છે એમ કે પ્રતિજ્ઞા કરે એમ કરીને સૂત્રનો આયા આરંભ કરશે. કાથા કરવામાં આવે છે.